એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને આપણી અંદર છેક ઊંડે સુધી લઈ જશે.
હા, અને એ સવાલનો જવાબ શોધવામાં મદદ કરશે જે કદાચ આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આપણી જાતને પૂછીએ છીએ
કે ભાઈ હું આ બધું શા માટે કરું છું, મારો અસલી હેતુ, મારો વાય શું છે.
બિલકુલ, આજની જે ભાગદોડવાળી જિંદગી છે ને એમાં ઘણીવાર ભલે કારકિર્દી હોય કે અંગત જીવન હોય, આપણને એમ લાગે કે જાણે ક્યાંક ખોવાઈ ગયા છીએ, દિશા નથી મળતી.
સાચી વાત છે.
તો એવા સમયે પોતાનો મૂળભૂત હેતુ, પોતાનો વાય, એટલે કે પેલું શા માટે, એ સમજવું બહુ જ જરૂરી બની જાય છે.
અને બસ આ જ મુદ્દા પર, આ જ વિષય પર પ્રકાશ પાડે છે એક પુસ્તક, ફાઇન્ડ યોર વાય.
હા,
એના લેખકો છે સાયમન સિનેક, ડેવિડ મીડ અને પીટર ડોકર. અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે તે ખાલી ફિલોસોફી નથી આપતો,
ના ના ના,
પણ એ હેતુને શોધવા માટેની નક્કર પ્રેક્ટિકલ પદ્ધતિઓ પણ બતાવે છે. તો ચાલો આ વિચારના ઊંડાણમાં જઈએ આજે.
ચોક્કસ.
હવે લેખકોની વાત કરીએ ને તો સાયમન સિનેકનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે.
હા, એમની પેલી સ્ટાર્ટ વિથ વાય વાળી વાત અને ટેડ ટોક તો બહુ જ પ્રખ્યાત થયા હતા.
એકદમ. પ્રેરણા અને નેતૃત્વ પર એમનું ઘણું કામ છે.
હા, સિનેક વાયના મહત્વ પર ભાર મૂકે છે એ તો ખરું, પણ આ પુસ્તકમાં તેમની સાથે જે બીજા બે લેખકો જોડાયા છે, ડેવિડ મીડ અને પીટર ડોકર, એમનો ફાળો આ પુસ્તકને ખરેખર ખાસ બનાવે છે.
અચ્છા, કઈ રીતે?
જો, મીડ અને ડોકર છે ને, એ સિદ્ધાંતને વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે. એમણે સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે કામ કરીને એ વાયને શોધવાની અને અમલમાં મૂકવાની વ્યવહારુ પદ્ધતિઓ વિકસાવી છે. મીડ પોતે સંગઠનાત્મક વિકાસના નિષ્ણાત છે અને ડોકર તો ભૂતપૂર્વ રોયલ એરફોર્સના અધિકારી રહી ચૂક્યા છે, એટલે એમને ખબર છે કે ભારે દબાણ હેઠળ પણ હેતુની સ્પષ્ટતા કેટલી જરૂરી છે.
ઓ, એટલે કે આ પુસ્તક ફક્ત શા માટે જરૂરી છે એટલું જ નથી કહેતું?
ના,
પણ એ શા માટે ને કેવી રીતે શોધવો એની ચાવી આપે છે એમને.
બરાબર. સિદ્ધાંત અને પ્રેક્ટિકલ અનુભવ આ બંનેનું મિશ્રણ જ આ પુસ્તકને ખરેખર ઉપયોગી બનાવે છે.
હા, એટલે ખાલી વાતો નહીં પણ નક્કર પગલાં.
એકદમ. તે માત્ર ચર્ચા નથી પણ એક જાતની પ્રાયોગિક માર્ગદર્શિકા, એક વર્કબુક જેવું બની જાય છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? પેલું સ્ટાર્ટ વિથ વાય આવ્યું, એના પછી આ ફાઇન્ડ યોર વાય શું નવું કહે છે?
જો, મુખ્ય વાત એ છે કે આપણો વ્યક્તિગત કે સંસ્થાકીય વાય, મતલબ કે આપણો જે મૂળ હેતુ છે, જે કારણ છે, જે માન્યતા છે,
હા,
એ ખાલી એક સારો વિચાર નથી પણ એ તો સ્થાયી સંતોષ, પ્રેરણાદાયી નેતૃત્વ અને અર્થપૂર્ણ જીવન જીવવા માટેનો પાયો છે, ફાઉન્ડેશન છે. સ્ટાર્ટ વિથ વાય એ કહ્યું કે આ પાયો જરૂરી છે. ફાઇન્ડ યોર વાય શીખવે છે કે એ પાયો કેવી રીતે ખોદી કાઢવો અને પછી એને મજબૂત કેમ બનાવવો.
અને અહીં એક બહુ જ રસપ્રદ વાત લેખકો કહે છે જે મને બહુ સ્પર્શી ગઈ.
કઈ?
કે આપણો વાય આપણે બનાવવાનો નથી.
બરાબર.
એ તો પહેલેથી આપણી અંદર જ છે, આપણે તો ખાલી એને શોધવાનો છે. આ વિચાર થોડો ઊંડો છે, નહીં?
સાચી વાત છે, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. લેખકોનું માનવું છે કે આપણો જે મૂળ હેતુ છે ને, એ આપણા જીવનના અનુભવોમાં છુપાયેલો છે.
અચ્છા.
ખાસ કરીને એવી ક્ષણો જ્યારે આપણે સૌથી વધુ જીવંત કે સૌથી વધુ ગર્વ કે સૌથી વધુ પ્રેરિત અનુભવ્યું હોય, એમાં એ પડેલો છે.
એટલે કોઈ નવી વસ્તુ નથી જે આપણે ઘડવાની છે?
ના, બિલકુલ નહીં. આ પ્રક્રિયા તો જાણે ભૂતકાળમાં પડેલું સોનું ખોદી કાઢવા જેવી છે. અને આનાથી શું થાય ખબર છે?
શું?
આપણા પરથી પેલું પરફેક્ટ હેતુ બનાવવાનું દબાણ હટી જાય છે.
હા, એ તો મોટી રાહત કહેવાય. એટલે આપણે ભવિષ્યની કલ્પના કરવાને બદલે ભૂતકાળ તરફ નજર કરવાની છે શરૂઆતમાં.
હા, શરૂઆત ત્યાંથી જ કરવાની છે. પુસ્તક સિનેકના પેલા ગોલ્ડન સર્કલ, વાય હાઉ વોટના કોન્સેપ્ટ પર જ આધાર રાખે છે, પણ ફોકસ વાયને શોધવા પર છે. તે આપણને આપણી જિંદગીની મહત્વની વાર્તાઓ યાદ કરાવવા પ્રેરે છે, પછી એનું વિશ્લેષણ કરવાનું કહે છે.
ઓકે.
અને એમ કરતા કરતા એ મૂળભૂત સત્ય સુધી પહોંચવાની યાત્રા કરાવે છે જે ખરેખર આપણને ચલાવે છે, આપણને પ્રેરણા આપે છે.
ચાલો તો પછી આ યાત્રાને થોડી વધુ નજીકથી જોઈએ. વ્યક્તિઓ માટે, મતલબ કે મારા તમારા જેવા સામાન્ય માણસો માટે, પોતાનો વાય શોધવાની આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
હા, તો પુસ્તકનો મોટો ભાગ આ વ્યક્તિગત વાય શોધવા પર જ કેન્દ્રિત છે.
બરાબર.
શરૂઆત થાય છે આપણી પોતાની વાર્તાઓથી, એવી ક્ષણો યાદ કરવાની જ્યારે આપણે ખરેખર આપણા તત્વમાં હોઈએ.
એટલે કે
જ્યારે આપણને બહુ જ સારું લાગ્યું હોય, કોઈ કામ કરીને ગર્વ થયો હોય, ખૂબ સંતોષ મળ્યો હોય, આવી 5-10 ખાસ વાર્તાઓ યાદ કરવાની હોય છે.
ઓકે.
પણ અહીં એક બહુ મહત્વનો મુદ્દો છે. આ કામ છે ને એ એકલા નથી કરવાનું.
અચ્છા, કેમ?
લેખકો ભારપૂર્વક કહે છે કે આના માટે એક વિશ્વાસપાત્ર પાર્ટનર એટલે કે સાથીદારની જરૂર પડે છે. કોઈક એવું જે ધ્યાનથી સાંભળે, ઝીણી ઝીણી બાબતોની નોંધ લે અને આપણી વાતોમાં જે પેટર્ન હોય ને એને પકડી પાડે.
પેટર્ન.
હા, એ લોકો એક સરસ કહેવત વાપરે છે, તમે બોટલની અંદરથી લેબલ વાંચી શકતા નથી.
હા, આ મેં વાંચ્યું હતું, બહુ સરસ છે.
છે ને, મતલબ કે આપણે પોતે આપણી વાર્તાઓના ઊંડા અર્થ કે એમાં વારંવાર આવતા વિષયો, જેને લોકો થીમ્સ કહે છે, એ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. બહારનો દ્રષ્ટિકોણ જરૂરી છે.
એટલે પેલો સાથીદાર, એ પાર્ટનર, એ આપણો અરીસો બને છે એમને.
બરાબર કહ્યું. તમે તમારી વાર્તાઓ કહો અને તમારા પાર્ટનરનું કામ છે એમાં છુપાયેલા સંદેશાઓ, તમારા મૂળભૂત મૂલ્યો, તમારી પ્રેરણાના સ્ત્રોત, એ બધું ઓળખવાનું.
દાખલા તરીકે,
ધારો કે કોઈની વાર્તાઓમાં વારંવાર લોકોને ભેગા કરવાની કે કોઈ મુશ્કેલીનો હલ લવાની વાત આવતી હોય, તો એની થીમ હોઈ શકે.
ઓકે.
પછી આવી 2-3 મુખ્ય થીમ્સ ઓળખાયા પછી એને એક સ્પષ્ટ વાક્યમાં ઢાળવામાં આવે છે.
અને એ વાક્યનું કોઈ ચોક્કસ બંધારણ, કોઈ ફોર્મેટ છે?
હા, એકદમ સરળ અને બહુ જ શક્તિશાળી ફોર્મેટ છે. ટુ તમારું યોગદાન, સો દેટ તેનો પ્રભાવ.
અચ્છા, ઉદાહરણ આપશો?
ચોક્કસ. જેમ કે માની લો કે કોઈનો વાય આવો હોય, લોકોને પોતાની અંદર રહેલી શક્તિ ઓળખવામાં મદદ કરવી, આ થયું યોગદાન, જેથી તેઓ આત્મવિશ્વાસથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે, આ થયું પ્રભાવ.
વાહ, કેટલું સ્પષ્ટ.
બસ, અને પછી આ વાક્ય તમારા નિર્ણયો લેવા માટે એક દિશાસૂચક બની જાય છે, અને આખી પ્રક્રિયા એ વાત પર ખૂબ ભાર મૂકે છે કે તમારો વાય તમારા ભૂતકાળના અનુભવો અને સત્ય પર આધારિત હોવો જોઈએ, કોઈ કાલ્પનિક આદર્શ કે બીજા કોઈના વાય પર નહીં.
સમજાયું. આ તો થઈ વ્યક્તિગત વાયની વાત, પણ સંસ્થાઓનું શું? મોટી ટીમો, કંપનીઓ, જેને લેખકો ટ્રાઇબ કહે છે, એમના માટે પણ આ પ્રક્રિયા કામ કરે છે?
ચોક્કસ. પુસ્તકનો એક ભાગ ખાસ ટીમો માટે સમર્પિત છે. મૂળભૂત સિદ્ધાંતો તો એ જ રહે છે, એટલે કે સામૂહિક વાર્તાઓ દ્વારા સંસ્થાનો મૂળ હેતુ, એનો વાય શોધવો. પણ અહીં પ્રક્રિયા થોડી અલગ રીતે ગોઠવાય છે. અહીં એક નિષ્પક્ષ ફેસિલિટેટર એટલે કે સંચાલકની જરૂર પડે છે. બની શકે તો કોઈ બહારની વ્યક્તિ હોય તો સારું, જે ચર્ચાને યોગ્ય દિશામાં દોરે અને બધાને સમાન તક આપે.
અને આમાં ભાગ કોણ લે? ખાલી ટોચના અધિકારીઓ, લીડર્સ?
ના, બિલકુલ નહીં. લેખકો ખાસ ભલામણ કરે છે કે સંસ્થાના જુદા જુદા સ્તરના જુદા જુદા વિભાગના લોકોને આમાં સામેલ કરવા જોઈએ.
કેમ?
કારણ કે સંસ્થાનો વાય એ ફક્ત લીડરશીપનો નથી હોતો, એ તો સંસ્થાના દરેક સભ્યના અનુભવ, એમના યોગદાનથી બનેલો હોય છે. જેટલી વધુ વિવિધતાપૂર્ણ ભાગીદારી હશે, એટલો જ સાચો અને મજબૂત સામૂહિક વાય બહાર આવશે.
આ વાત મને ખૂબ જ મહત્વની લાગે છે. ઘણીવાર શું થાય કે મોટી સંસ્થાઓમાં ઉપરથી હેતુ નક્કી કરી દેવામાં આવે.
હા,
પણ જો એ નીચે સુધીના કર્મચારીઓના દિલ સુધી ન પહોંચે, એમને પોતાનો ના લાગે, તો પછી એ ખાલી દિવાલ પર લખેલું એક સરસ સૂત્ર બનીને રહી જાય છે.
એકદમ સાચી વાત કહી તમે. અહીં પણ પ્રક્રિયા વાર્તાઓ પર જ આધારિત છે. ટીમના સભ્યો એવી ક્ષણોની વાર્તાઓ શેર કરે છે જ્યારે એમને સંસ્થાનો ભાગ હોવાનો ખૂબ ગર્વ થયો હોય, જ્યારે ટીમે સાથે મળીને કંઈક અસાધારણ સિદ્ધ કર્યું હોય.
અચ્છા.
ફેસિલિટેટર આ બધી વાર્તાઓમાંથી સામાન્ય થીમ્સ તારવે છે અને પછી આખું જૂથ સાથે મળીને પેલા 2 સો ધેટ ફોર્મેટમાં પોતાનો સામૂહિક વાય ઘડે છે.
બરાબર. તો વાય મળી ગયો, વ્યક્તિગત પણ અને સામૂહિક પણ. પછી શું? શું આટલું પૂરતું છે?
ના, અહીંથી તો ખરી શરૂઆત થાય છે. વાય શોધવો એ તો માત્ર પહેલું, બહુ મહત્વનું પગલું છે. પણ પુસ્તક પછી આગળ હાઉસ એટલે કે કેવી રીતેની વાત કરે છે.
હાઉસ એ શું છે?
હાઉસ એટલે એ સિદ્ધાંતો, એ મૂલ્યો કે એવી વર્તણૂકો જે બતાવે છે કે જ્યારે તમે તમારા વાયને અનુરૂપ કામ કરો છો ત્યારે તમે કેવી રીતે વર્તો છો, તમારા કામ કરવાની રીત શું છે.
ઓકે.
હા, આ હાઉસ એ તમારા વાયને જીવંત રાખતા સ્તંભો જેવા છે, દાખલા તરીકે, જો તમારો વાય લોકોને જોડવાનો હોય તો તમારો એક હાવ કદાચ હંમેશા ખુલ્લા મને બીજાને સાંભળવું અથવા સહયોગને પ્રોત્સાહન આપવું એવો હોઈ શકે. અને આ હાઉસ પણ પેલી વાર્તાઓમાંથી જ મળે, બરાબર? એ જ વાર્તાઓમાંથી જેમાં તમે સફળ થયા હતા, જેમાં તમે તમારા વાયને જીવ્યા હતા, એ વાર્તાઓ જ બતાવે છે કે તમે સફળતા કેવી રીતે મેળવી હતી, કયા સિદ્ધાંતો પર ચાલીને મેળવી હતી.
અને આ હાઉસને વ્યક્ત કરવાની, લખવાની કોઈ ખાસ રીત છે?
હા, અને આ બહુ મહત્વની સલાહ લેખકો આપે છે. એ કહે છે કે હાઉસને ખાલી નામ કે સંજ્ઞા તરીકે નહીં લખવાના, જેમ કે ખાલી પ્રમાણિકતા કે નવીનતા એમ નહીં,
તો પછી
એને ક્રિયા દર્શાવતા ક્રિયાપદોથી શરૂ થતા વાક્યો તરીકે લખો. જેમ કે પ્રમાણિકતાને બદલે લખો હંમેશા સત્ય બોલો અને પારદર્શક રહો, અથવા નવીનતાને બદલે લખો હંમેશા યથાસ્થિતિને પડકાર આપો.
અચ્છા, આનાથી શું ફરક પડે?
આનાથી તે વધુ નક્કર, વધુ કાર્યક્ષમ અને માર્ગદર્શક બને છે. ખાલી પ્રમાણિકતા કહેવાથી શું કરવું એ સ્પષ્ટ નથી થતું, પણ હંમેશા સત્ય બોલો કહેવાથી તરત જ ખબર પડે છે કે શું કરવાનું છે.
સમજાયો. એટલે વાય એ આપણી દિશા છે, આપણું ડેસ્ટિનેશન છે, અને હાઉસ એ રસ્તા પર ચાલવાની રીટ છે, આપણા વાહન જેવા.
વાહ, સરસ કહ્યું તમે. બિલકુલ એમ જ. અને છેલ્લે, આ બધું જાણ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે વાય એ ખાલી જાણવા માટે નથી, એ તો જીવવા માટે છે.
હા, એ જ મુખ્ય વાત છે.
લેખકો કહે છે કે તમારો વાય એક ફિલ્ટર જેવો છે, ચાલણી જેવો.
ફિલ્ટર?
હા. દરેક મોટો નિર્ણય, ભલે એ નોકરી બદલવાનો હોય, નવો પ્રોજેક્ટ લેવાનો હોય, સંબંધોમાં કોઈ પ્રાથમિકતા નક્કી કરવાની હોય, એ આ ફિલ્ટરમાંથી પસાર થવો જોઈએ.
એટલે કે
આપણે આપણી જાતને પૂછવાનું, શું આ નિર્ણય મારા વાય સાથે સુસંગત છે? શું આનાથી મને મારા વાયને જીવવામાં મદદ મળશે? શું તે મને મારા હાઉસ પ્રમાણે વર્તવાની તક આપશે?
અરે વાહ, આ તો જાણે જીવન માટે એક કંપાસ, એક હોકાયંત્ર મળી ગયું કહેવાય.
બરાબર.
પણ હા, આને સતત યાદ રાખીને અમલમાં મૂકવું એ પણ એક પડકાર તો હશે જ ને રોજબરોજની જિંદગીમાં?
ચોક્કસ, સહેલું નથી. એટલે જ લેખકો કહે છે કે આ એક સતત શિસ્ત છે, આ કોઈ એકવારની કસરત નથી. તો એ એક ઘટના છે, પણ વાયને જીવવો એક સતત ચાલતો પ્રવાસ છે.
આખી ચર્ચા પરથી મને એવું લાગે છે કે આ પુસ્તક આપણને આપણી અંદર જે શક્તિ પડેલી છે, જે હેતુ પડેલો છે, એને ઓળખવાની એક ખૂબ જ અંગત પણ સાથે સાથે સહયોગી પદ્ધતિ આપે છે.
હા,
મને ખાસ કરીને પેલી શોધ બનાવટ નહીં વાળી વાત બહુ જ ગમી ગઈ. કારણ કે આપણા પર સમાજનું, આસપાસના લોકોનું કેટલું દબાણ હોય છે કે આપણે કંઈક બનવું છે, કંઈક મોટું કરવું છે.
ખરું.
પણ આ પુસ્તક તો કહે છે કે ભાઈ, તમે જે શ્રેષ્ઠ છો તે તો તમે ભૂતકાળમાં ક્યારેક બની જ ચૂક્યા છો, બસ એને ઓળખવાનું છે, એને ફરીથી જીવવાનું છે.
એકદમ. અને મારા માટે જે વાત સૌથી વધુ મહત્વની લાગી તે છે સહયોગનો મુદ્દો. પીલી બોટલની અંદરથી લેબલ ન વાંચી શકાયવાળી વાત આપણા સમાજ માટે, આપણા સંબંધો માટે પણ કેટલી સાચી છે.
હા, બરાબર.
આપણે ઘણીવાર પોતાની જાતને સમજવા માટે મિત્રો, કુટુંબીજનો કે ગુરુજનોની મદદ લઈએ છીએ, અને આ પુસ્તક એ વાતને સમર્થન આપે છે કે આત્મશોધની આ યાત્રામાં પણ એક વિશ્વાસપાત્ર સાથીદાર કે પછી સમુદાયનો દ્રષ્ટિકોણ કેટલો અમૂલ્ય હોઈ શકે છે.
અને વાર્તાઓનું મહત્વ, આપણે ત્યાં તો વાત વાતમાં વાર્તાઓ કહેવાની અને સાંભળવાની પરંપરા છે. દાદા દાદીની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ.
હા,
આ પુસ્તક એ જ વાર્તા કહેવાની શક્તિને વ્યક્તિગત વિકાસ માટે એક સાધન તરીકે વાપરે છે. કહે છે કે આપણી પોતાની વાર્તાઓમાં જ આપણો સાર, આપણો ભાઈ છુપાયેલો છે.
બરાબર. અને એ પણ યાદ રાખવું જોઈએ કે અહીં પ્રમાણિકતા સર્વોપરી છે. તમારો વાય ભલે દુનિયાની નજરમાં બહુ મોટો કે બહુ પ્રભાવશાળી ન લાગે, પણ જો તે સાચો હશે, તમારા પોતાના અનુભવમાંથી, તમારા દિલમાંથી આવેલો હશે, તો તે તમને લાંબા ગાળે વધુ શક્તિ અને સાચો સંતોષ આપશે. દેખાડો નહીં, સત્ય.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, મનમાં વસી જાય એવા છે.
હા, ચોક્કસ. જેમ કે એક વિચાર છે, તમારો વાય એ નથી કે તમે કોણ બનવા માગો છો, તે એ છે કે જ્યારે તમે તમારા શ્રેષ્ઠ પર હો ત્યારે તમે કોણ છો. આ વાત ભૂતકાળના સત્ય અને તમારી અંદર રહેલી પ્રમાણિકતા પર કેટલો ભાર મૂકે છે.
અને બીજો એક બહુ શક્તિશાળી વિચાર, પરિપૂર્ણતા, ફૂલફિલમેન્ટ એ કોઈ વિશેષાધિકાર નથી, તે તો દરેકનો અધિકાર છે. આ વાત હેતુની શોધને દરેક માટે જરૂરી અને શક્ય બનાવે છે. એવું નથી કે આ કોઈ મોટા લોકોનો જ શોખ છે.
સાચી વાત. અને પેલું વાય સ્ટેટમેન્ટનું સરળ અને સ્પષ્ટ બંધારણ, ટુ તમારું યોગદાન, સો દેટ તમારો પ્રભાવ, આ એક અમૂર્ત લાગતી વસ્તુને નક્કર શબ્દો આપવાનું કેટલું સરસ વ્યવહારુ સાધન છે.
એકદમ. હવે આ બધા વિચારોને જીવનમાં ઉતારવાની વાત કરીએ તો આજકાલ લોકો કારકિર્દી બાબતે બહુ જાગૃત થયા છે, તો કારકિર્દીના નિર્ણયોમાં આ કેવી રીતે મદદરૂપ થઈ શકે?
કારકિર્દીના નિર્ણયોમાં તો વાય એક શક્તિશાળી ગાળણ પ્રક્રિયા, એક ફિલ્ટર બની શકે છે. જ્યારે તમે નોકરી શોધી રહ્યા હો કે બદલવાનું વિચારી રહ્યા હો,
હા,
ત્યારે ફક્ત પગાર, પદ કે કંપનીનું નામ જોવાને બદલે એ પણ પૂછવું કે શું આ કામ મારા મૂળ હેતુ સાથે, મારા વાય સાથે જોડાયેલું છે.
હમ,
આનાથી લાંબા ગાળે કામમાં વધુ સંતોષ મળે છે. જેમ કે ધારો કે કોઈ શિક્ષક છે અને એમનો વાય બાળકોમાં જિજ્ઞાસા જગાડવી જેથી તેઓ જીવનભર શીખતા રહે એવો છે,
ઓકે,
તો એ કદાચ એવી નોકરી પસંદ કરશે જ્યાં તેને ભણાવવાની નવી પદ્ધતિઓ અજમાવવાની અને બાળકો સાથે સીધો સંપર્ક રાખવાની વધુ સ્વતંત્રતા મળે, ભલે પછી પગાર થોડો ઓછો કેમ ન હોય, કારણ કે એ એમના વાયને પોષશે.
બરાબર. અને નેતૃત્વ માટે ભારતમાં આપણે જોઈએ છીએ કે ઘણી કંપનીઓ કર્મચારીઓને પ્રેરિત રાખવા, એમની પાસેથી શ્રેષ્ઠ કામ કઢાવવા અને ટીમવર્ક સુધારવા માટે પ્રયત્નો કરે છે.
નેતાઓ માટે તો આ ખૂબ જ ઉપયોગી છે. જો કોઈ લીડર પોતાનો વાય સ્પષ્ટપણે જાણે અને પછી પોતાની ટીમનો સામૂહિક વાય શોધવામાં મદદ કરે,
હા,
તો તે લોકોને ખાલી કામ સોંપવાને બદલે એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડી શકે છે. એનાથી ટીમમાં એકતા વધે, પ્રેરણા વધે
અને ભરતી વખતે પણ ફાયદો થાય.
ચોક્કસ. ભરતી વખતે ફક્ત ઉમેદવારના કૌશલ્ય, સ્કિલ્સ જોવાને બદલે એ પણ જોવાનું કે એ વ્યક્તિ સંસ્થાના વાય સાથે, સંસ્થાના મૂલ્યો સાથે કેટલી સુસંગત છે. આવા લોકો લાંબો સમય ટકે છે અને વધુ પ્રતિબદ્ધતાથી કામ કરે છે. કર્મચારીઓમાં માલિકીની ભાવના, ઓનરશિપ વધે છે.
આ તો થઈ કામની વાત. અંગત જીવનમાં પણ શું મોટા નિર્ણયો લેતી વખતે આ ઉપયોગી થઈ શકે ખરું ને?
ચોક્કસપણે. ક્યાં રહેવું, કયો નવો શોખ અપનાવવો, કયા સંબંધોને વધુ સમય અને શક્તિ આપવી, આ બધા મોટા નિર્ણયોમાં તમારો વાય તમને સ્પષ્ટતા અને દિશા આપી શકે છે.
કેવી રીતે?
એ તમને બહારના અવાજો, લોકો શું કહેશે, સમાજ શું વિચારશે, એ બધાથી ઉપર ઉઠીને તમારા પોતાના આંતરિક અવાજને સાંભળવામાં મદદ કરે છે. તમને ખબર પડે છે કે તમારા માટે ખરેખર શું મહત્વનું છે.
તો આજના આ સંવાદમાંથી, આ ઊંડાણપૂર્વકની ચર્ચામાંથી આપણે સૌ શ્રોતાઓ માટે શું મુખ્ય બોધપાઠ લઈ જઈ શકીએ? મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણો હેતુ કોઈ ગૂઢ રહસ્ય નથી જે ક્યાંક બહાર શોધવાનો છે.
હા,
પણ એ તો આપણી પોતાની અંદર, આપણી જ વાર્તાઓમાં, આપણા જ અનુભવોમાં પડેલો છે. આ જાણવું જ કેટલી શક્તિ આપે છે.
અને મારા માટે બે મુખ્ય વાતો. એક તો પેલું સહયોગનું મહત્વ. આપણે ખરેખર આપણી જાતને વધુ સારી રીતે સમજવા માટે એકબીજાની જરૂર છે. અને બીજું એ વાત કે વાયને જીવવું એક સતત પ્રક્રિયા છે, એ અટકતી નથી. એકવાર હેતુ સ્પષ્ટ થાય પછી તેને દરરોજ આપણા નિર્ણયોમાં, આપણા કામમાં, આપણા સંબંધોમાં જીવંત રાખવાની જવાબદારી આપણી છે. એ કોઈ અંતિમ મુકામ નથી, પણ એક સતત ચાલતો રહેતો પ્રવાસ છે.
અને છેલ્લે એ વિચાર કે પરિપૂર્ણતા, એક અર્થપૂર્ણ જીવન જીવવું એ આપણો અધિકાર છે, એ ખરેખર પ્રેરણાદાયક છે. એ આપણને સૌને વધુ સારા, વધુ હેતુપૂર્ણ જીવન તરફ ડગ માંડવા માટે પ્રોત્સાહિત કરે છે.
ચોક્કસ. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણે સૌ આ દુનિયામાં એક વિશિષ્ટ યોગદાન આપવા માટે બન્યા છીએ, અને એ યોગદાન શું છે તે શોધવાની ચાવી આપણી પોતાની પાસે જ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.